આપી શકે કે ન આપી શકે, પણ મહારાજના મતે સતે ધણીએ પોતાનો પતિઓને એની આજ્ઞા કોઈ દી ન પાળી હોય, પોતાનો પતિ જ્યારે હયાત હોય ત્યારે કોઈ દીની આજ્ઞા ન પાડીને એની સાથે વઢવઢે જ કરતી હોય, એવી જે નારી છે એનો પતિ જ્યારે મૃત્યુને શરણે થાય ત્યારે એને જઈને પૂછે તો એ શું કહે? કારણ કે પતિવ્રતા નારી હોય એનો પતિ જ્યારે ધામમાં જાય ત્યારે એ પછી પરમેશ્વરને પોતાના પતિતુલ્ય માને છે, પોતાના પતિતુલ્ય માને છે, ને એના પર પરમાત્માનો રાજીપ પણ હોય. માટે વિધવા લૌકિક રીતે વિધવા છે, પણ આધ્યાત્મિક રીતે વિધવા છે જ નહીં. પણ આધ્યાત્મિક બાબતમાં જે વિધવા બની ચૂકી છે, પતિની આજ્ઞા જિંદગીમાં કોઈ દી પાળી નથી, પતિની આજ્ઞા જેને પાળી નથી પરમેશ્વરની હું રાખ પાળે, એનો પતિ મર્યા પછી હું ભગવાનની આજ્ઞામાં રહીએ? વાતમાં હું માલ છે, પરમાત્માની તો આજ્ઞા છે. કેવી આજ્ઞા છે? વિધવા નારી હોય એ પોતાના બ્રહ્મચર્યનું ખૂબ જ જતન કરે, બ્રહ્મચર્યનું પાલન થાય એના માટે સતત ખટકો રાખે, વગેરે વગેરે જે બાબત પરમેશ્વરે બતાવી એમાંથી એક ન પાળે. એની પાસે જઈને પૂછે સધવા નારી કે મારે પતિને રાજી કરો તો શું કરવું, તો શું કહે? આ ભાઈ હું જેવી તું પણ થાવ, એની તે આજ્ઞામાં રહેવાતું છે? એની આજ્ઞામાં મરી જાય ને આખી જિંદગી તૂટી જવું પડે, એ કેમ જ બધું કરવાનું? એનો હું અધિકાર છે ને આપણો અધિકાર નથી? એક શબ્દ હા મેં બોલે ને તો તણ કહી દેવા, ડરવાનું નહીં, કોઈથી દબાવવાનું નહીં, સમજાય? કારણ કે એની પાસે તત્વ નથી, ક્યાંથી આપે? માટે કોને પૂછવું? મહારાજ કે બરાબર અનુસંધાન રાખો. આ ગોવર્ધન શેઠની માએ અજય અંડોશુને પૂછ્યું, કેવી ડોશું જેને ભગવાન શું ખબર નથી કે સ્વામિનારાયણ કેમ નીકળી જાય? તે ભગવાન સ્વામિનારાયણને કાયમ ગાળ્યું દેનારીઓ અને ચીકણી હુંઘનારીઓ અને ખારીયું કર્યા વિના ચાલે નહીં, ડુંગળી લસણ વિના ચાલે નહીં, એવી ડોશુને પૂછીને એને કીધું કામ તું કરી નીકળી જાય. અને મહારાજ દેખાતા થઈ ગયા બંધ. અહીંયા મહારાજ કે ભગવાન કૃપા કરે, અને અખંડ વૃત્તિની વાત તો અલૌકિક છે, આવી ભગવાન ક્યારેક કૃપા કરે તો વિના દાખલે પણ રહેવા માંડે. અને ભગવાનને વિશે અખંડ વૃત્તિ રહેવી તે તો ઘણું ભારે કામ છે, તે જેને અનેક જન્મના સુકૃત્ય ઉદય થયા હોય તેને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે, ને બીજાને તો અખંડ વૃત્તિ રાખી મહાદુર્લભ છે. જેના ઘણા જન્મના પુણ્ય ઉદય થયા હોય એને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે. આપણા મનમાં થાય આ વળી પાંચમો ઉપાય, ચાર ઉપાય તો આગળ બતાવ્યા, કૃપા વાત તો અલગ છે. અહીંયા બહુ જન્મના સુકૃત્ય ઉદય થયા હોય એને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે, તો આ પાંચમો ઉપાય? પાંચમો ઉપાય નથી. પણ આવા જેને અનેક જન્મના પુણ્ય ઉદય થયો એ વ્યક્તિને ઉપરના ચાર જે ઉપાય બતાવે એમાંથી એકાદ પરમાત્મા આપે, કાં તો એને ચિત્તને ચોંટવાનો સ્વભાવ હોય, કાં તો શરીર પણ આપે, અથવા તો એના હૃદયની અંદર ભય પેસાડી દે ભગવાનમાં અખંડ વૃત્તિ નહીં રાખીએ તો હેરાન થશું, અથવા તો વૈરાગ્ય પ્રેરે કે જેને કારણે અનંત જન્મના પુણ્યનું ફળ જે છે ચારમાંથી એકાદાની પ્રેરણા કરે અને જેના મતલબ એને ભગવાન અખંડ સાંભળવા માંડે. એવી રીતે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાની વાત કરીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સંસારને વિશે માયા માયા કહે છે તે માયાનું રૂપ અમે જોઈ લીધું છે, જે ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત રહે છે તે જ માયા છે. મહારાજ કે માયાનું રૂપ મેં આજ બરાબર જોઈ લીધું, આપણે માયાને ગોતી રાખીએ છીએ અને ઘણાકના મનમાં એમ થાય છે કે દીકરો માયા, કોઈ એમ માને ધન માયા, કોઈ માને બિઝનેસ માયા, કોઈ માને પત્ની માયા. મહારાજે માયાનું રૂપ આવું અનોખું આપ્યું, અને મહારાજે જે માયાનું રૂપ બતાવ્યું એના સિવાય બીજા તમે ગમે એટલા માયાનું રૂપ કરશો તોય પણ એમ લાગશે કે હજી માયાનું રૂપ અધૂરું રહ્યું, અધૂરું રહ્યું. માનો કોઈ એમ માને કે પુત્ર માયા, પુત્રનો ત્યાગ કરે પત્ની હેત થાય, કોઈ માને પત્ની માયા એનો ત્યાગ કરે તો ઘરમાં હેત થાય, કોઈ માને ઘર માયા છે એનો ત્યાગ કરે ધંધામાં હેત થાય, કોઈ માને આ સાંસારિક પદાર્થ માયા છે અને સંસાર છોડી દે ને સાધુ થઈ જાય તો શિષ્યમાં હેત થાય, શિષ્ય માયા, સમજાય? અને ભાગવતજીનો પંચમ સ્કંદ વાંચો, માયાનું રૂપ દેખાશે. ભરતજીને એમ લાગ્યું ઘર માયા છે, રાજ માયા છે, પુત્ર પરિવાર માયા છે, બધાનો ત્યાગ કર્યો, બધાનો ત્યાગ કરે તો માયા રૂપે શું બન્યું? મૃગલું માયા રૂપે થયું, લો અને મૃગલું વેદ થયું, एक हिरण की कारिन भरत लिये तीन दे तो उसकी हालत क्या होगी जो ठेर ठेर करत सने। बधा में तोड़ू तो मृगलाम थे गयू अने त्रण जन्म लेवड़ाया। माटे महाराज जे व्याख्या आपे मैं तमने आगळ कीधुं तो महाराज नो जे निर्णय होय ई सुप्रीम कोर्ट नो निर्णय होय एना पर बीजा कोई नो निर्णय न चाले, फाइनल होय। एम महाराज के मायानु रूप ते शुं तो परमात्मा ने संभारता जे जे वस्तु वच्चे आवे छे बधी माया छे। आज वात महाराजे प्रथम ना पहला वचनामृतमां पण कीधी। शुं कीधुं? ભગવાનનું ધ્યાન કરતા જે વસ્તુ આડે આવીને આવરણ કરે એ જ માયા છે। માટે ભગવાનનો ભક્ત કોઈ પદાર્થને માયા ન કહે। દાખલા તરીકે ક્યારેક એવું બને કે ઘણું શ્રેષ્ઠ પદાર્થ હોય, માણસને એમાં યત ન થાય, સામાન્ય પદાર્થમાં થઈ જાય લો, તો એને માટે એ સારું પદાર્થ માયારૂપ ન બન્યું તો સામાન્ય પદાર્થ માયારૂપ બન્યું। માયા કેટલા બધા ટન મારે છે એને માટે મહારાજે પોતાના અક્ષરધામમાંથી મુક્તોને લાવ્યા અને પ્રેક્ટિકલ કરી દેખાડ્યું। ગોવિંદાનંદ સ્વામી ઇતિહાસ તમે જોવો લો, પોતાને જ્યારે વૈરાગ પ્રગટ્યો ત્યારે ભગવાન ભજવા માટે નીકળી પડ્યા। રસ્તામાં રાજાની બાની મળી, ધનની સાથે મળી અને એમ કીધું તમે મારી સાથે પરણો, લ્યો આ ધન, તમે એનું આખી જિંદગી ખાશો તો ખૂટશે નહીં। તો સ્વામીને શું લાગ્યું? આ તો માયા મળી, અને માયા મળે એમ લાગતા એની સાથે બેનો ત્યાગ કર્યો। ઓલી નહોતી વિખૂટી પડતી તો પોતાનું માથે બાંધવાનું પોચ્યું હેઠું મૂક્યું, ધ્યાન રાખ્યું હમણાં આવું એમ કઈ મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા, મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા અને મહારાજને મળ્યા। ત્યાં માયા આડરૂપ ન થઈ તો ગંગામાં ડાળી ભાતમાં બંધાણે, એ માયા નડેલો સ્ત્રીને ધનમાં ન બંધાણે તો ગંગામાંના ડાળી ભાતમાં બંધાણે। એને માટે સ્ત્રી માયા ન બની, ધન માયા ન બન્યું, પણ કોણ માયા બન્યું? દાળ ભાત માયા બન્યા। જો કે મહારાજ છોડાવી દીધા, પણ કહેવાનો મતલબ કયું માયાનું સ્વરૂપ છે એના માટે આપણે ચોક્કસ એમ ન કહી શકીએ કે આ જ માયાનું સ્વરૂપ। બધાને માટે માયાના સ્વરૂપ અલગ અલગ છે, અલગ અલગ છે। જેને જે પદાર્થ ભગવાન ભૂલાવે એ બધી માયા। એ પુત્ર હોય તોય ભલે, ઘર હોય તોય ભલે, એ શિષ્ય હોય તોય ભલે, ધંધો હોય તોય ભલે, બિઝનેસ હોય તોય ભલે, આ જગતની માન મોટપ હોય તોય ભલે, મોટા મોટી માયા તો આ છે। સમજાય? જગતની માન મોટપ મોટા મોટી માયા છે। ઈ મોહબતમાં ભગવાન ભૂલાઈ જાય તો એને મૂકી ન શકે માયા। જગતનું માન મોટપ લોકો વાહ વાહ બહુ કરતા હોય અને એ પ્રવૃત્તિમાં બહુ રહેવું પડતું હોય, જેને કારણે ભજન ન થાય, આપણે જાણીએ આ પ્રવૃત્તિને કારણે ભજન નથી થતું તો એ પ્રવૃત્તિ ન છૂટે ને તો એના માટે એ જ માયા બની ગઈ લો, એ જ એના માટે માયા છે। મહારાજ કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાની વાત કરીને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવા માટે જ્યારે પ્રયાસ કરતો હોય અને ત્યારે જે આડો આવે મહારાજ કે એ જ માયા છે। આ સંસાર છે માયા, માયા કહે તે માયાનું રૂપ અમે મહારાજ કે જોઈ લીધું છે, જે ભગવાન વિના બીજા ઠેકાણે જે હેત રહે છે તે જ માયા છે। અને આ જીવને પોતાનો જે દેહ ને દેહના સગા સંબંધી ને દેહનું ભરણ પોષણ કરનારો એટલા વિશે તો જેવું પંચ વિષયમાં જીવને અતિશય હેત છે તે થકી પણ વિશેષ હેત છે। ત્રણ હેતના કારણ બતાવ્યા, કોણ? દેહના સંબંધી અને દેહનું ભરણ પોષણ કરનાર। મોટા મોટી માયા કોણ બતાવી? આમ પત્ર આપણે કોકને લખતા ને તો પહેલું નામ કોનું લખી? મોડને લખી, સમજાય? પહેલા દીકરાનું નામ નો પત્ર લખી, પહેલા બાપાને લખી પછી દીકરાને લખી, સમજાય છે? કોઈ કંપની ઉપર કે કોઈ પણ જગ્યાએ પત્ર લખતા હોય તો કોનું નામ લખી? પ્રેસિડન્ટનું લખી, કારણ કે મેન છે ને એ મોક્ષમાં બાદરૂપમાં જો કોઈ પ્રેસિડન્ટ હોય કોણ છે? દેહ, ઇન્દ્રિય અંતસ્કરણ, દેહમાં ઇન્દ્રિય અંતસ્કરણ તો સહજ સમજી લેવા, એ મુખ્ય માયા છે। અખંડ માયા ને હારે આપણે રહેવાનું છે અને એનો ત્યાગ કરવાનો, બહુ કઠણ કામ છે। સતત દુશ્મનની સાથે રહેવાનું, દેહ મોટો દુશ્મન છે, સતત દુશ્મનની સાથે રહેવાનું અને ક્ષેમ કુશળતા રહે એવી ઈચ્છા રાખવાની કે મને કાંઈ થાય નહીં। મહારાજ કે જીવને તો દેહ દેહના સંબંધી અને દેહનું ભરણ પોષણ કરનારમાં એટલું બધું હેત છે, જીવ પંચવિષયમાં પણ હેત નથી. આ ત્રણમાંથી હેત તોડે એટલે માયા તરી ગયો. આમ તો મહદઅંશે દેહમાંથી હેત તોડે ને એટલે બધામાંથી તૂટી જાય. આત્મસત્તા રૂપે મહારાજ કાલે વાત બતાવી, અમે આત્મસત્તા રૂપે વર્તવાની જે વાત કરી છે પાંચ પ્રશ્નમાં કીધું, એ મહદઅંશ એટલા માટે કહીએ છીએ કે દેહ અને દેહના સંબંધીમાંથી હેત તૂટી જાય એટલા માટે આત્મસત્તા રૂપે રહેવાની વાત કરીએ છીએ. આ જીવને દેહમાં બહુ જ હેત છે અને બહુ વિચારો તો ખ્યાલ પણ આવે કે આ દેહ માટે આ શરીર માટે જેટલું આપણે કરીએ છીએ એમાંના દસમા ભાગનું પણ જીવ માટે થતું નથી, કરતા પણ નથી. અને બીજા નંબરમાં કરીએ છીએ જીવ માટે જ વેઠ ઉતારે જેવું કરીએ છીએ, દેહ માટે કરીએ તો આમ બરાબર સાવધાની રાખીને કરીએ છીએ. લો કોઈ માનો રસોઈ પકાવતો હોય ને તો બહુ સાવધાની રાખીને પકાવે, શું કામ? દેહ માટે છે. પણ માળા ફેરવતો હોય તો એ સાવધાની ન હોય, ઘડીક ભગવાનમાં મન રહે ને ઘડીકમાં જ્યાં જવું હોય ત્યાં જાય. એટલે તો આટલા બધા જન્મ લીધા, નહીતર કે આટલા બધા જન્મ હોય તમે વિચારો ખરા. મહારાજ અંત્યના છેલ્લા વચનામૃતમાં કે સમુદ્રમાં જેટલું પાણી એટલું જીવ માનું દૂધ ધાવી ગયો, કલ્પના તો કરો કેટલા જન્મ લીધા, આટલા બધા જન્મ શું કામ લેવા પડ્યા, શું કામ લેવા પડ્યા? ક્યારેક તો વિચારીએ, ઓહો આટલા બધા જન્મ. કારણ બહુ ગોચ્યું તો દેખાશે કે જગતે દરેક ફેરી બાંધ્યો, ભગવાનમાં હેત કરવાટું જન્મો હતો પણ ભગવાનમાં હેત ન કર્યું અને દુનિયામાં જ કર્યું, દેહમાં કર્યું, દેહના સંબંધીમાં કર્યું, દેહનું ભરણ પોષણ કરનારમાં કર્યું. જોકે દેહ મોક્ષ અપાવવા માટે સહાયરૂપ પણ છે, એટલું એટલું એને હેત કરવું, સમજાય? એને ટાઈમે ટાઈમે ભાડું તો આપવું, ટાઈમે ટાઈમે ભાડું આપવું, પણ એની શુશ્રુષા જાજી કરવી. ને એમ સ્વામી વાતમ લખ્યું, સ્વામી કે પેટનું કરવું પડે, વેઠનું કરવું પડે. પેટનું શું? આ શરીર માટે થાય બધું પેટનું, વેઠનું કયું? તમે કોઈ કદાચ વેઠનું નહીં કરતા હો, વેઠનું કયું? પરિવાર હાટું થાય ને બધું વેઠનું. એમ કેમ કીધું? એમ કેમ કીધું છે? સ્વામી જે શબ્દ બોલે બહુ સાચા બોલે અને તમને અનુભવ હોય. બિચારો પુત્ર પરિવાર માટે આખી જિંદગી તૂટી જાય એટલો દાખલો કરે, મરી જાય એટલી મહેનત કરે, તો છેલ્લે છોકરા શું કહે? અમારા બાપાને બરાબર વ્યવહાર કરતા આવડ્યો નહીં, તે વેઠનું નહીં. હે, આખી જિંદગી તૂટી ગયા તો વખાણ ન કરે, ઉલટાના ગાળ્યું દે, આખી જિંદગી દાખલો કર્યો એના માટે તો વૃદ્ધાપનમાં ગઢપણ ન પાડે, વેઠનું નહીં. પોતાની જ મિલકત હોય, પોતે પોતે જ ઘર લીધું હોય, પોતે જ ઘર ખરીદ્યું હોય, એના માટે બિચારું તૂટી જાય એટલી મહેનત કરી, લોન લઈને આમને તેમને કંઈક કર્યું હોય, આટલો દાખલો કર્યો હોય, તો છેલ્લી જિંદગીમાં એમાં સારો ઓરડો હોય એ કાંઈ પોતાના ભાગમાં આવે નહીં, કાઢ નાખવા જેવો હોય ને એમાં એમાં ખાટલો નાખી દીધો હોય, એ નાખે તો નાખે ને તો વૃદ્ધાશ્રમમાં સીધા મૂકી આવે. આ વેસ્ટનું નહીં. સ્વામી કે આખી દુનિયા પેટનું કરે છે, વેઠનું કરે છે, આ બે કરવા રહે છે, મેં ઠેઠનું ભૂલાઈ જાય છે. માટે ભગવાનનો ભક્ત ઠેઠનું કરતા શીખે. મહારાજ કે દેહ દેહના સંબંધી અને દેહનું ભરણ પોષણ કરનારો એમાં જીવને બહુ જ હેત થાય છે. ભરણ પોષણ કરનારો માને સામેની વ્યક્તિ ગમે તે રીતે વર્તતી હોય પણ આપણને એમાંથી ફાયદો થતો હોય તો સહેજે હેત થાય, સહેજ એમાં બંધાઈ જવાય છે. મહારાજ કે દાખલા તરીકે ભૂકંપ જેવી સ્થિતિ સર્જાણી હોય અને એની અંદર કોઈ કે પોતાને એકાદ લાખ રૂપિયાની મદદ કરી હોય તો જિંદગીમાં એનો ગુણ ભૂલે? એની અંદર એવું હેત બંધાઈ જાય, એવું હેત બંધાઈ જાય કે જિંદગીમાં કોઈ દી તૂટે નહીં અને મરતા મરતા છોકરાને કહેતો જાય, જોજે ભૂકંપમાં આને લાખ રૂપિયા આપ્યા હતા, માટે એને કોઈ દી ભૂલીશ અને જો કે એમ હોવું જોઈએ, જાણે ઉપકાર કરે એની ઉપર જરાક હેત થવું જોઈએ, પણ એણે ઉપકાર થોડો કર્યો ને હેત જાજુ થઈ ગયું. અને ભગવાન ઉપકાર તો બહુ કર્યો છે પણ એમાં ગણ જાણે કઈ કઠણાઈ નડે તે હેત જ નથી થતું. ભગવાને જેટલો ઉપકાર કર્યો એટલો કાંઈ દુનિયામાં કોઈ કરવા માટે સમર્થ નથી. કેટલો ભગવાન ઉપકાર કર્યો, કેવો સરસ દીહ આપ્યો તમે જોવો તો ખરા, હે, બે હાથ બે પગ, આંખ કેવી સરસ આપી, નાસિકા કાન કેવા એક એક અવયવ આપ્યા. તોય કોઈ દે હાથ જોડીને ભગવાન આગળ આમ કર કરીને, હે કૃપાળો તમે બહુ દયા કરી, કેટલો સરસ મને દેહ આપ્યો, કેવી મારા ઉપર દયા કરી, મને બુદ્ધિ આપી, કોઈ દી સંકલ્પ કર્યો? એની કિંમતે ન સમજાણો, એનો ઉપકાર એ ન સમજાણો. એટલે લાખ રૂપિયા આપે ને તેનો ઉપકાર સમજાણો, પણ પરમાત્માએ તો કરોડો રૂપિયા આપે ને તોય ન મળે એવો દેહ આપ્યો. આ એક એક અંગની કિંમત બહુ બહુ મોંઘી છે. અમરેલીમાં ડૉક્ટર પીઠળિયા સાહેબ છે, એની એકવાર ઓચિંતા બી આંખો જતી રહી. પછી એણે ઇન્ડિયામાં બે ત્રણ ઓપરેશન કર્યા પણ સક્સેસ ન થયા. પછી અમેરિકા ઓપરેશન કર્યો ને એમાં સફળતા મળી, એક આંખ સફળ ગઈ. પછી એમ બરાબર અમરેલી ગયા હતા અને બીજું આંખનું ઓપરેશન કરવા માટે અમેરિકા જવાના હતા અને એને ખબર પડી સ્વામી આવ્યા છે, એટલે ફોન કર્યો કે સ્વામી પધરામણી કરવા આવો, આપણે રહેત પધરામણી કરવા ગયા. મેં કીધું પીઠળિયા સાહેબ આંખે બરાબર દેખાય છે? મને કહે સ્વામી આ આંખે બિલકુલ સરસ દેખાય છે. કે મેં કીધું આમ આંખને કેટલો ખર્ચો થયો? તે હસવા માંડ્યા. મેં કીધું કેમ હસ્યા? બહુ સારા રી ભગત. મને કહે સ્વામી આ પડવી કઠણ છે. મેં કીધું કહો તો ખરા. મને કહે 60 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. કેટલો? 60 લાખ. બહુ સુખી છે, 60 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો ત્યારે આંખ હાજી થઈ. એ આંખ પાછી કેવી ખરી? એક પાપડ નહીં, બે માંથી એક પાપડ નહીં. અને આ ધોળો જે ડોળો હોય ધોળો ડોળો નહીં, સીધી ચામડી જ દેખાય. અને વચ્ચે આટલી મોટી કાળી કીકી ની, જરા ખાલી આમ વચ્ચે જેટલી કીકી છે એટલું જ કાળું ટપકું ખાલી. આપને એમ લાગે આ ભેરબની આંખ હશે, એવી આંખ 60 લાખોમાં આપી. 60 લાખ રૂપિયા એવી આંખ તૈયાર થઈ. પોતે બહુ સારા હરિભગત. એટલે મને કહે સ્વામી ભગવાને કેટલી કૃપા કરી, આ 60 લાખમાં આંખ બેહેરી. તોય આંખ બેહેરીને પછી હું દર્પણમાં જોતો નથી કે લો, અને જોયા જેવી નહીં આપણને સાંભળ્યો તો આપણને આમ બીક લાગે એવી ભેરબ જેવી આંખ દેખતા થયા. હું તમને ભક્તજનો એ બતાવું છું, મહારાજ જે વાત બતાવી રહ્યા કે દેહનું ભરણ પોષણ કરનારમાં જેવું હેત થાય છે એવું બીજે ક્યાંય થતું નથી. ખાલી લાખ રૂપિયાની સહાય કરીને તો એની વિશે અહોહોપણું રહે, પણ પરમાત્માએ કેટલી સહાય આપણને કરી છે તો પરમાત્માની વિશે અહોપણું રહેતું નથી, ઉપકાર મનાતો નથી. એક એક અંગ એવા છે ભગવાને એક એક અંગ આપ્યા છે. આ નાક કપાઈ ગયું હોય અને પછી સર્જરી કરે પ્લાસ્ટિકનું ચોંટાડે, પણ હોય એવું થાય? કેવું સરસ નાક આપ્યું, દાંત મહારાજ કેવા સરસ આપ્યા. એ પછી જ્યારે પડી જાય ને પછી ચોખ્ઠું ફિટ કરે, એ ભલે ફિટ કરે સારું દેખાય ખરું, પણ છીક ખાઈને તો ધ્યાન રાખવું પડે, નહીં તો બહાર નીકળી જાય. પણ જીવને એમાં હેત થતું, બસ એ જ માયા છે. માયા કે એ જ માયા કે જ્યાં હેત થવું જોઈએ ત્યાં હેત થવા દેતી નથી, અને ન કરો ને હેત કરે. મહારાજે મધ્યના પહેલા વચનામૃતમાં લખ્યું મારે કે એ જ મોહનું રૂપ છે, એ જ મોહનું રૂપ છે કે જ્યાં પોતે વળગ્યું છે એ જેને સાચું લાગે છે અને જે સાચું છે એને ખોટું લાગે છે. ભગવાન સાચા છે તો અમે હેત થતું નથી, અને જે બધા ખોટા છે એમાં હેત થઈ જાય છે. મહારાજ કે પંચ વિષય કરતાં અધિક હેત થઈ જાય છે આ ત્રણની અંદર. કયો? દેહના સંબંધી દેહનું ભરણ પોષણ કરનાર. માટે જેને દેહ ને દેહના સગા સંબંધી ને દેહનું ભરણ પોષણ કરનારો એમાંથી સ્નેહ તૂટ્યો તે પુરુષ ભગવાનની માયાને તરી રહ્યો છે. એટલા જ માયાને તર્યા છે આ ત્રણમાંથી એકમાં જેને હેત ન થાય. અને જે પુરુષને ભગવાન વિના બીજામાંથી હેત તૂટે છે તેને ભગવાન વિશે હેત થાય છે. ભગવાન છે બીજે હેત તૂટે એને જ ભગવાનમાં હેત થાય છે. આ જ વાત મહારાજે પ્રથમના 34માં વચનામૃતમાં લખી. મહારાજ કે પુરુષ હોય એને સહેજે સહેજે સ્ત્રીમાં હેત થાય, સ્ત્રી હોય એને સહેજે સહેજે પુરુષમાં હેત થાય, અને એ બે થકી જે ઉપજી પ્રજા એમાં એ બેયની હેત થાય, અને ચકડોળ આખો એમને ચાલે જ રાખે. મારે કેવી મેં કળ ચડાવી મૂકીશ. એ એકમાં હેત જેને ન થાય એ ભગવાનનો દાસ થાય. લો કામ કઠણ છે હો, એકમાં હેત ન થાય એ ભગવાનનો દાસ થાય. પણ કોઈ હિસાબે એ શક્ય બનતું નથી. મહારાજ કે જેવું દેહમાં હેત છે એવું આત્મામાં થતું નથી, અને જેવું દેહના સંબંધની વેદ છે એવું ભગવાનના ભક્તની સાથે ભગવાનના સંતની સાથે થતું નથી। મહારાજ કે થઈ જાય તો મોક્ષનો દરવાજો ઉઘાડો થઈ જાય। મહારાજે પ્રથમના 54મા વચનામૃતમાં કીધું, પ્રસંગ મજરમ પાશ માત્મન કવ્યો વિદુહ સયવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમ અપાવૃત। મહારાજ કે દેહ અને દેહના સંબંધીમાં જેવું હેત છે એવું ભગવાનના સંત કે ભક્તમાં હેત થઈ જાય તો મોક્ષનો દરવાજો ખુલ્લો થઈ જાય। દાખલા તરીકે ભગવાનનો ભક્ત કોઈ મુશ્કેલીમાં આવ્યો ને તો એને 500-1000 પાઉન્ડની સહાય કરી હોય તો મહા કઠણ પડે, અને કદાચ કરી હોય તો આખી જિંદગી જાણે મોટો ઉપકાર ન કર્યો એમ 50 જગ્યાએ કહેતો ફરે, પણ પોતાના છોકરાએ આડાવાળા ધંધા કર્યા હોય પોતાના છોકરાએ અને 10-20 હજાર પાઉન્ડનો દંડ ભરવો પડે એમ તો ભરે, અને ભરે ને પાછું કોઈને કહીએ નહીં, સમજાય, કોઈને કહીએ નહીં 20 હજાર દંડ ભરવો પડ્યો એમ લો। પણ 1000 ભગવાનના ભક્તને સહાય કરી પડી હોય તો મહા કઠણ થઈ પડે। બસ ઈજ માયા। ભગવાન શ્રીહરિ અદભુત વાત બતાવે કે ભગવાન વિના અન્ય જગ્યાએ જે હેત થાય છે એ જ માયા છે। ભગવાન વિના બીજામાંથી હેત તૂટે છે તેને ભગવાન વિશે હેત થાય છે, અને જ્યારે ભગવાન વિશે હેત થયું ત્યારે તેની ભગવાનમાં અખંડ વૃત્તિ રહે છે। આમ જ્યારે થાય ત્યારે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે, અને જ્યારે ભગવાનમાં અખંડ વૃત્તિ રહે ત્યારે તેને બીજું કાંઈ કરવું રહેતું નથી, તે તો કૃતાર્થ થયો છે। ભગવાનમાં જ્યારે હેત થાય ત્યારે એને કશું કરવું રહ્યું નથી। એનો મતલબ શું થયો? ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ ન રહે એવું જ્યાં સુધી નથી થયું ત્યાં સુધી ભક્તપણામાં કચાશ છે, ત્યાં સુધી હજુ એને દાખલો કરવાની જરૂરિયાત છે। અને પરમાત્માના સ્વરૂપમાં વૃત્તિ રહે ત્યારે જે વ્યક્તિ કૃતાર્થ થાય છે, એમ મારે શબ્દ મૂક્યો, સુખ્યો થાય છે એમનો મૂક્યો, કૃતાર્થ થાય છે। ભાગવતજીના 5મા સ્કંદની અંદર ભરત અને રહુગણ રાજાનો સંવાદ છે, એમાં બહુ સરસ ભરતજી બોલ્યા છે કે હે રહુગણ, જ્યાં સુધી જીવાત્મા પરમાત્માને વળગતો નથી, પરમાત્મામાં હેત કરતો નથી, ત્યાં સુધી સુખ અને દુઃખ એની અંદર ઘેરાયેલો રહે છે। કોઈ પદાર્થ પ્રાપ્ત થાય છે ત્યારે એને સુખ થાય છે, પદાર્થ જતું રહે છે ત્યારે દુઃખ થાય છે, પણ જીવાત્મા જ્યારે પરમાત્માને વળગે છે, પરમાત્માની સાથે જ્યારે હેત બંધાય છે ત્યારે સુખ અને દુઃખ બેમાં ઠેકડો મારે અને કૃતાર્થ જીવ થઈ જાય છે। સુખ અને દુઃખ એ હેય ઉપાધિમાં જ્યાં સુધી રહે છે ત્યાં સુધી કૃતાર્થ નથી, અને ભગવાનમાં વળગ્યા વિના એ સુખ દુઃખમાંથી બહાર નીકળી શકતો નથી। ભગવાનમાં જ્યારે વળગ્યા છે ત્યારે જીવાત્મા કૃતાર્થ થઈ જાય છે, પછી એને કરવું કશું બાકી રહેતું નથી। ઇતિ વચનામૃતમ મધ્યનું 36મું થયું। હવે જોઈએ 37મું। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। સંવત 1880ના ભાદરવાવદી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં આથમણે 12 ઓરડાની ઓસરી બિરાજમાન હતા। ભક્તો વચ્ચે વચ્ચે ભગવાન હંભાર જેવો પાછા ભૂલી નહીં જાતા, ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, અને પોતાના મુખારવિંદને આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે ગીતામાં કહ્યું છે જે જ્ઞાની હો તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે, અને શાસ્ત્રે કહ્યું એવો જે નિગ્રહ તેનું જોર ચાલે નહીં, માટે સ્વાભાવિક પ્રકૃતિ છે તે શે ઉપાય કરીને ટળે? પછી સર્વે જે મુનિમંડળ તેમણે વિચારી જોયું, પણ શ્રીજી મહારાજના પ્રશ્નોનું ઉત્તર થાય એમ જણાયું નહીં। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એનો ઉત્તર એમ છે, જે એ સ્વભાવ મુકાવવા સારું જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય તેના વચનને વિશે અતિશય વિશ્વાસ હોય, અને ઉપદેશના કરનારાની ઉપર સાંભળનારને અતિશય પ્રીતિ હોય, અને ઉપદેશનો કરનારો હોય તે ગમે તેટલા દુઃખીને કઠણ વચન કહે તો પણ તેને હિતકારી જ માનતો જાય, તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઈ જાય, પણ એ વિના બીજો કોઈ ઉપાય નથી, માટે જેને પોતાની પ્રકૃતિ ટાળવાની ઈચ્છા હોય તેને પરમેશ્વર તથા સત્પુરુષ તે સ્વભાવ ટાળવા સારું ગમે તેટલા તિરસ્કાર કરે ને ગમે તેવા કઠણ વચન કહે તો પણ કોઈ રીતે દુખાવું નહીં, ને કહેનારાનો ગુણ જ લેવો, એવી રીતે વર્તે તો કોઈ રીતે ન ટળે એવી પ્રકૃતિ હોય તોય પણ તે ટળી જાય છે। અદ્ભુત મધ્યનું 37મું વચનામૃત છે। મહારાજ કે કે શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, જે જ્ઞાની હોય તો પણ પોતાની પ્રકૃતિ સરખું જ આચરણ કરે, અને શાસ્ત્રે કહ્યું એવો જે નિગ્રહ તેનું જોર ચાલે નહીં, ગમે તેવો જ્ઞાની હોય. તો મહારાજ કે આખીર તો પોતાની પ્રકૃતિ ઉપર જ જાય. એટલે આપણા લૌકિક વ્યવહારમાં છે ને, તમને અનુભવ હોય, દીકરા દીકરીનો સંબંધ કરે ને, દીકરા દીકરીનો સંબંધ, તો દીકરીને તો જોવે, દીકરાને જોવે, પછી એના મા બાપને જોવે. એટલે મા બાપને જોઈને શું જરૂર હતી? મા બાપને જોવે. હવે તો જો કેવું ઓછું થઈ ગયું છે, હવે તો સીધી સીધું પસંદ થઈ જાય ને, જેમ થાય લગ્ન થઈ જાય. પોતે મૂર્તિએ જોઈને લગ્ન કર્યા હોય, મૂર્તિએ જોઈને, તો એ 6 મહિને છૂટાછેડા થાય. અને જૂના જમાનામાં દીકરાએ દીકરીનો જોઈ હોય અને કન્યાએ પુરુષને જો જોઈએ, પુરુષે કન્યાને ન જોઈ હોય, અને તેમ છતાં જિંદગી પર્યંત કોઈ દી આમને સામને કાળા મોઢા ન થતા, એનું કારણ શું હતું? કારણ કે માત પિતા જ્યારે દીકરાનો સંબંધ કરે ને ત્યારે દીકરીને ખાલી ચામડા ન જોતા, સમજાય છે? માણસ ખાલી ચામડું જોવે છે, આત્માને આત્માના ગુણને નથી જોતો. એટલે ઉપાયથી થાય છે, દીકરીના કેવળ ચામડાને ન જોતા, શરીરને જોયા પછી આત્માના ગુણને વિચારતા, એના માત પિતાના ગુણને વિચારતા, 5 માણસોને પૂછતા, આટલેથી ન અટકતા. દીકરીનું મોસાળ કયા ગામમાં છે એમ પૂછતા, દીકરીનું મોસાળ કયા ગામમાં છે, કઈ સરનેમમાં છે આ પણ જોતા. અને બરાબર મોસાળને જોવે, સરનેમ બરાબર, એમ લાગે ના બરાબર છે, આખે સરનેમના ગુણ સારા, પછી સંબંધ કરતા. કારણ કે ક્યારેક ભલે એની ગમે એટલી સારી પ્રકૃતિ દેખાતી હોય, પણ માત પિતાની પ્રકૃતિ ક્યારેક અજમાવે જીવ, અને માત પિતાને ન અજમાવે તો એના માત પિતાને અજમાવે. જીવની અંદર જે રહ્યું છે આવ્યા વિના રહેતું નથી. અહીંયા મહારાજ એમ કહે છે, ગમે તેવો જ્ઞાની હોય તો પણ પોતાની પ્રકૃતિ ઉપર જ આખીર જાય. તમે જોજો, નિરાકરવાદી હોય ને એને એને એમ ખબર પડે કે આ સાકારવાદી છે, એટલે આપણી સાથે ભગવાન સાકાર છે એવી જ વાતો કરે. પણ બહુ ડીપમાં તમે ઉતરો, બહુ ડીપમાં ઉતરો ને, તો છેવટે એનું તળિયું દેખાય. છેવટે શું કહે કે આમ તો ભગવાન સાકાર જ છે, ભગવાન ભક્તોના ભાવ પૂરા કરવા માટે સાકાર સ્વરૂપ ધારણ કરે છે, પણ મૂળ સ્વરૂપમાં તો નિરાકાર છે. જે નિરાકાર તત્વ છે જ અહીં આવીને નિરાકાર થયું, આમ સ્પષ્ટીકરણ કરે. જેમ સાકાર નિરાકારમાં ભેદ હોય તો આખીર પોતાની રુચિ પર જાય, એમ ઉપાસનામાં ભેદ હોય તો આખીર તમે બધી રીતે બહુ મહિમા ગાય, પણ છેવટે તો બધું હરખું છે એમ કે, કારણ કે એના જીવમાં નથી ને. અહીંયા મહારાજ કે ગમે તેવો જ્ઞાની હોય તો આખીર પોતાની રુચિ પ્રમાણે જ જાય. અને જગતમાં કહેવત છે, પ્રાણ અને પ્રકૃતિ બે હારે જાય. શું કે? માણસ મરે ત્યાં સુધી પ્રકૃતિ જાય નહીં. માણસ જેમ જેમ ગઢું થતું જાય ને, જેમ જેમ માણસ વૃદ્ધ થતો જાય, તેમ તેમ તો સ્વભાવ જુવાન થતા જાય. આ ડખાય છે ને ઘેરે ઘેરે, સ્વભાવના જ, પ્રકૃતિના જ. જેમ જેમ માણસ વૃદ્ધ થાય, તેમ તેમ સ્વભાવ જુવાન થાય, યુવાન થાય, તૃષ્ણા જુવાન થાય, યુવાન થાય. એ તો ભગવાનના ભક્તને ટળે કે જેણે ખૂબ દાખલો કરી કરી અને સ્વભાવ ઉપર દંડ દીધા હોય એને ટળે, બાકી ન ટળે. મહારાજ કે સ્વાભાવિક પ્રકૃતિ પ્રમાણે ગમે તેવો જ્ઞાની હોય તો આખીર આચરણ કરે. અને જગત પણ કહે છે કે માણસ મરે ત્યાં સુધી પ્રકૃતિ જાતી નથી, પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. મહારાજે એ વાત મૂકી, મારે કે ભગવાન શ્રીકૃષ્ણ નારાયણ ગીતામાં કીધું કે માણસની પ્રકૃતિ ટળતી નથી. ગીતાજી વાંચજો, એની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે. અર્જુનને શ્રીકૃષ્ણ ભગવાને કીધું, હે અર્જુન, માણસની સ્વાભાવિક પ્રકૃતિ ટળતી નથી. અર્જુને સામે પ્રશ્ન કર્યો, કૃપાળુ એના ઉપર કોઈ નિયમ મૂકવામાં આવે તો, બંધારણ બાંધવામાં આવે તો? ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન એવું બોલ્યા, અર્જુન નિગ્રહ કેમ કરિષ્યતિ, નિગ્રહ કેમ કરિષ્યતિ. ભક્તજીનો અમને વાંચવાનો બહુ શોખ, એટલે લગભગ બધા શાસ્ત્ર, કોઈ રહી ગયું હોય, બધા તો ન જ વંચાણ હોય, પણ ઘણા વાંચ્યા છે. બાઇબલ હોય તેને મેં આખું વાંચ્યું, બોલો, ગુજરાતીમાં પણ, કારણ કે એમ મિશન સ્કૂલમાં ભણ્યા છીએ, એના ઘણા બધા કાયદા જાણ્યા. પણ બધું જાણ્યા પછી ભગવાન સ્વામિનારાયણની ઘેરે જે છે દુનિયા એમ ક્યાંય નથી, સ્પષ્ટ તારણ આવ્યું કે ભગવાન સ્વામિનારાયણની પાસે જે છે એની ઘેરે છે દુનિયામાં ક્યાંય નથી, એમ ક્યાંય નહીં. આખી દુનિયાના ટોટલી સંપ્રદાય તમે ખોલી નાખો, ટોટલી સંપ્રદાય, સંપ્રદાય બધા સારા જ હોય, ખરાબ કોઈ ન હોય, સમજે, સારા જ છે, પણ ભગવાન સ્વામિનારાયણની ઘેરે જે છે એ ક્યાંય નથી. એ ઉપાસનાની વાતો, એ આજ્ઞાની વાતો, એ બંધારણની વાતો, એ નિયમની વાતો ન માને ને હેરાન થાય વાત અલગ છે, સમજાય, ન માને ને હેરાન થાય વાત અલગ છે. સારા એવા ડૉક્ટરે સર્જરી કરી હોય અને પછી ડૉક્ટર કે એ પ્રમાણે ન કરે અને પછી ઓપરેશન ફેલ જાય, એ વાત આખી અલગ છે. પરંતુ વ્યવસ્થિત ડૉક્ટર ઓપરેશન કર્યું હોય, હોશિયાર ડૉક્ટર ઓપરેશન કર્યું હોય અને કરી પાડે, ડૉક્ટર વિશ્વાસ આપ્યો તને સારું થઈ જશે, થઈ જ જાય, એમ ભગવાન સ્વામિનારાયણ અને એનો બાંધેલો જે બંધારણ, એ જે સંપ્રદાય, એની વાત અલૌકિક છે. અહીંયા ભગવાન શ્રી હરિ એમ કહે છે, ગીતાજીનો એ મત છે, નિગ્રહ કેમ કરિષ્યતિ હે અર્જુન હે પાર્થ, માણસના સ્વભાવની આગળ, માણસની પ્રકૃતિની આગળ નિયમે શું કરે, એમ નિયમ પણ શું કરે, માણસની પ્રકૃતિ અને સ્વભાવ નિયમને પણ ઉથલાવી નાખે છે, ઉથલાવી નાખે. એનો મતલબ એમ થયો કે માણસની જે સ્વાભાવિક પ્રકૃતિ ટળતી જ નથી, અને દુનિયાએ સ્વીકારી લીધું કે માણસની સ્વાભાવિક પ્રકૃતિ જાતી જ નથી, મરે ત્યારે ભેગી જાય છે. પણ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી કલમ પોતાની વાપરી, હતાશે મહારાજ કે સ્વાભાવિક પ્રકૃતિ ન ટળે. સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું, શું આવ્યું, સ્વાભાવિક પ્રકૃતિ ટળી જાય છે. ઘણી ફેરી બને કે ગામડાની અંદર તમે જોજો, ગામડા માણસ માંદો થાય ને ડૉક્ટર એને બધી દવા દારૂ કરે ને પછી એને એમ લાગે કે કેસ વધારે સિરિયસ, તો એટલે શું કે પછી આ ભાઈ મારું કામ નથી, તમે આને મોટા શહેરમાં લઈ જાઓ, તો પછી થોડાક મોટા શહેરમાં લઈ જાય. દાખલા તરીકે સરદાર જેવો માંદો થયો ને તો ડૉક્ટર એમ કે આને રાજકોટ ભેગો કરો, રાજકોટ લઈ જાય, અને રાજકોટે ડૉક્ટરને કરી ન ફાવે એટલે શું કે આને અમદાવાદ ભેળો કરો, અમદાવાદ લઈ જાય, અમદાવાદવાળા સરખું ના તો શું કે આને બોમ્બે ભેળો કરો. પોતાને જ્યારે આઈડિયા ના આવે ત્યારે ઊંચા ઊંચા બતાવતા જાય, અને માનો બોમ્બે વાળા હાથ ધોઈ નાખે પછી ઇન્ડિયામાં બધી ફેરવી ફેરવી ન કરે, પછી ઘેર લઈ જવાય, સમજાય. બોમ્બેમાં હરકિશન હોસ્પિટલ જવામાંથી ફાઇનલ રિપોર્ટ આવી જાય કે આમાં સુધારો શક્ય નથી, પછી બીજો ખર્ચો ન કરે ને ઘર ભેતો કરી દેવાય, કારણ કે ન્યા જે ઓર્ડર મળ્યો એ ફાઇનલ ઓર્ડર હોય. અહીંયા ભગવાન સ્વામિનારાયણ જે ઓર્ડર કરી ફાઇનલ ઓર્ડર હોય એના પર બીજા કોઈ કલમ ન ચલાવી શકે, નહીતર ભક્તજનો શાસ્ત્રોનો નિયમ છે, એક વાર જે શાસ્ત્ર લખણ એના પર બીજો કલમ ઉઠાવી ન શકે. અને મહારાજ પણ લખ્યું, મહારાજ કે વેદ વ્યાસે લખેલા જે શાસ્ત્રો એની સાંખ લઈને જો શાસ્ત્ર હશે તો માન્ય કરશો, નહીતર નહીં કરીએ, નહીતર માન્ય નહીં કરીએ. પણ ક્યારેક ક્યારેક મહારાજે એના ઉપર વાત લખી છે, પણ એ પોતાની સર્વોપરીપણાની કલમ છે. ભગવાન સ્વામિનારાયણ સુધારો કરી શકે, બાકી બીજાની તાકાત નહીં. અહીં મારા સુધારો કર્યો કે ગીતાજી ભલે કીધું સ્વાભાવિક પ્રકૃતિ ન ટળે, મહારાજ કે ટળી જાય, કેમ ટળે તેને માટે મહારાજ ઉપાય બતાવ્યો કે સ્વાભાવિક પ્રકૃતિ કઈ રીતે ટળે, તો કે ઉપદેશના કરનારા જે સત્પુરુષ હોય એના વચ્ચેને વિશે અતિશય અને વિશ્વાસ બેસી જાય, અતિશય વિશ્વાસ બેસી જાય, અને ઉપદેશના કરનારના ઉપર સાંભળનાર અતિશય પ્રીતિ હોય. કેટલા ઉપાય સ્વાભાવિક પ્રકૃતિ ટળે એના મહારાજ બતાવે, એક તો વિશ્વાસ હોય, બીજી પ્રીતિ હોય, અને ઉપદેશનો કરનારો હોય તો ગમે ત્યાં દુખી કઠણ વચન કહે તો પણ તેને હિતકારી જ માનતો જાય, ત્રીજો ઉપાય હિતકારી માને તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઈ જાય છે. મહારાજ કે ત્રણ ઉપાય કરે, વિશ્વાસ, પ્રીતિ અને કઠણ વચનને સહન કરે, તો મહારાજ કે ગમે તેવી સ્વાભાવિક પ્રકૃતિ હોય, પ્રકૃતિ માને વાસના, હો પ્રકૃતિ જ વાસના, જે વાસના વારંવાર જીવને જન્મ મરણ લેવડાવે છે, એ વાસના મહારાજ કે કોઈ હિસાબે ગળે તેમ નથી, પરંતુ ત્રણ ઉપાય જો કરે તો તત્કાળ ટળી જાય છે. પણ આ ત્રણ ઉપાય ક્યારે થાય, તો મહારાજ કે જ્યારે મુમુક્ષ અતિશય ઉત્કૃષ્ટ શ્રદ્ધા જાગૃત થાય, ઉત્કૃષ્ટ શ્રદ્ધા જાગ્રત થાય. ઉત્કૃષ્ટ શ્રદ્ધા બહુ મહત્વની છે. ઉત્કૃષ્ટ શ્રદ્ધા જ્યારે જાગ્રત થાય ને ત્યારે એને વચન મનાય, ત્યારે હેત થાય, ત્યારે વિશ્વાસ બેસે, નતર શક્ય બને તેમ નથી. મહારાજે આ જ વાત લોયાના 12મા વચનામૃતમાં કીધી. મહારાજ કનિષ્ઠ નિશ્ચય થયો હોય ભગવાનના સ્વરૂપનો, એને ઉત્કૃષ્ટ નિશ્ચય થાય કે ન થાય મારે શું કીધું? થાય. શું ઉપાય? તો કે પોતાનું ઉત્કૃષ્ટ શ્રદ્ધા જાગૃત થાય, ઉત્કૃષ્ટ વક્તા મળે અને એના વચનમાં વિશ્વાસ બેસી જાય, એની સાથે અતિશય પ્રીત બંધાઈ જાય, તો મહારાજ કે કનિષ્ઠ નિશ્ચયવાળાને પણ સર્વોત્કૃષ્ટ નિશ્ચય થઈ જાય છે. અહીંયા પણ મહારાજ જ બતાવ્યું, કલ્યાણની બાબતમાં કોઈ રોગ અસાધ્ય નથી. ભગવાનના ભક્તો યાદ રાખે, કલ્યાણની બાબતમાં કોઈ રોગ અસાધ્ય નથી, પણ ઝૂકી ઘણું જવું પડે, દાહસ ઘણું થઈ જવું પડે. અને એને સત્સંગ દ્રઢ થાય. મહારાજ આ વાત પ્રથમના પહેલા વચનામૃતમાં પણ બતાવી. મહારાજ કે કોઈ ઘણા સમયથી સત્સંગ કરે છે, તેમ છતાંય વૃદ્ધિ કેમ નથી થતી, સત્સંગમાં ગાઢ પ્રીતિ કેમ નથી થતી? ત્યારે મહારાજ કે ગાઢ પ્રીતિ કરાવે એવા ભગવાનનો કોઈ સંતો ભક્તો મળે છે ત્યારે એના સ્વભાવ ઉપર દુખ્યુન કઠણ વચન કહે છે. અને દુખ્યુન કઠણ વચન જ્યારે કહે છે ત્યારે એને ગુણ લેવાને બદલે એનો અવગુણ લે છે. અને મતલબે મહારાજ કે એને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. મહારાજ કે શું કામ ગાઢ પ્રીતિ નથી થતી? તો કે એ વ્યક્તિ એવો હતો જેની પાસે દોષ ટળી જાય એમ હતો, એનો જ અવગુણ લીધો એટલે એને પાપ લાગે છે. પોતે કરેલી ભૂલો ત્યાં ટળે એમ હતી, એને બદલે ત્યાં જ એને ભૂલ કરી, મતલબે વજ્રલેપ થઈ ગયો. મહારાજ કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, અન્ય જગ્યાએ કરેલા પાપનું તીર્થક્ષેત્રમાં વિનાશ થાય છે, પણ તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ, પણ તીર્થક્ષેત્રમાં કરેલું પાપ વજ્રલેપ બની જાય, પછી ટળતું નથી. મારા કે સ્વાભાવિક પ્રકૃતિ ટળી જાય, પણ ત્રણ ઉપાય. ભગવાનને ખરેખર સંત કે ભક્ત હોય એના વચનમાં વિશ્વાસ બેસે, અતિશયની સાથે પ્રીત બંધાય, દુઃખીને ગમે તેવા કઠણ વચન કહેતો પણ હિતકારી માને, ત્યારે એની ગમે તેવી પ્રકૃતિ હોય તોય પણ ટળી જાય છે. મહારાજ કે આ સિવાય બીજો ઉપાય નથી. માટે જેને પોતાની પ્રકૃતિ ટાળવાની ઈચ્છા હોય તેને પરમેશ્વર તથા સત્પુરુષ તે સ્વભાવ ટળાવવા સારું ગમે તેટલા તિરસ્કાર કરે ને ગમે તેવા કઠણ વચન કહે તો પણ કોઈ રીતે દુખાવું નહીં. ગમે તેવા કઠણ વચન કહે અને ગમે તેવા દુઃખીનું વચન કહે તોય દુખાવું નહીં. અને મુમુક્ષુની લક્ષણ છે, એનું જ નામ મુમુક્ષુ. અને જેમ જેમ વિષયનું ખંડન કરે, જેમ જેમ દુઃખીને કઠણ વચન કહે, તેમ તેમ હિતકારી માનતો જાય. અને મહારાજ આ વાત લખી, ક્યાં લખી? મધ્યના 47માં. મહારાજ કે જે મુમુક્ષ હોય એને તો જેમ જેમ દુઃખીને કઠણ વચન કહે, જેમ જેમ વિષયનું ખંડન કરે, તેમ તેમ દુભાઈને પણ ઉલટાનો રાજી થાય, વિષયનું ખંડન થાય અને ભૂલ ઉપર ટોકાય, અને જેને દુઃખ લાગે સમજવું આ વ્યક્તિ આનો કેસ સિરિયસ છે, આ કેસમાં સુધારો થાય એમ નથી. લો, એમાં કોઈ દાડો સુધારો થાય નહીં. જ્યાં સુધી મુમુક્ષુને જાળવીને કેવું પડે અને કેશું કેમ થાય એવો કહેનારને જ્યાં સુધી વિચાર ઉપજે, એવો સંકલ્પ ઉઠે, ત્યાં સુધી સાંભળનારની અંદર કોઈ દાડો ગુણ આવે નહીં. આને ગમે એમ કહેશું, એમ આને ખોટું લાગશે જ નહીં, એવું જ્યારે કહેનારને વિશ્વાસ બેસી જાય તે દાડે સાંભળનારના તમામ દોષો જતા રહે છે. મહારાજ કે ગમે તેવા કઠણ વચન કહે તો પણ કોઈ રીતે દુખાય નહીં, ને કહેનારનો ગુણ જ લેવો, એવી રીતે વર્તે તો કોઈ રીતે ન ટળે, એવી પ્રકૃતિ હોય તો પણ ટળી જાય છે. ઇતિ વચનામૃતમ મધ્યનું 37મું થયું. હવે મહારાજ સંભળાવ્યા છે 38મું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880ના ભાદ્રવાવદી 6ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની અવસરીએ ઢોલિયા પર ગાદી તકિયા નખાઈને વિરાજમાન હતા, ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સંસારી જીવ છે તેને તો કોઈક ધન દેનારો મળે કે દીકરો દેનારો મળે તો ત્યાં તરત પ્રતીતિ આવે, અને ભગવાનના ભક્ત હોય તેને તો જંત્ર મંત્ર નાટક ચટકમાં ક્યાંય પ્રતીતિ આવે જ નહીં. મારે કે સંસારી જીવને કોઈક દીકરો દેનારો મળે ને કોઈ ધન દેનારો મળે એટલે તરત ગોઠણે વાળી જાય, કારણ કે બેની હાટું જીવતો હોય. મોક્ષ હાટું જીવતો હોય તો પ્રતીતિ ન આવે. એ બેની હાટું જીવતો નહીં, બેમાં જ એને સુખ માન્યું હોય, પણ ભગવાનના ખરેખરા જે ભક્ત હોય એને બીજે કોઈ જગ્યાએ પ્રતીતિ આવે નહીં. કોઈ દાડો માનો કે ધંધા બિઝનેસમાં નુકસાની ગઈ હોય તો ભગવાન સ્વામિનારાયણ સિવાય શ્રેષ્ઠ ભક્તો તે ભગવાન શ્રીહરિની આગળ પણ પ્રાર્થના ન કરે. પણ કદાચ બહુ તકલીફ હોય તો ભગવાન શ્રીહરિની પાસે માંગણી કરે, પણ બીજે જ તો પ્રતીતિ આવે જ નહીં. કદાચ શરીરમાં ગમે તેવો દીર્ઘ રોગ આવી પડ્યો હોય, સંતાનની પ્રાપ્તિ ન હોય, ધનાદિકની પ્રાપ્તિ ન થાય, અથવા તો મોટું નુકસાન આવે, તો ભગવાન શ્રીહરિ સિવાય બીજે આસ્થા એને આવે જ નહીં. સ્વામી વાતમ લખ્યું, એક જણાને પોતાને બહુ સારી નિષ્ઠા, પણ એને ઘરવાળા નિષ્ઠા નહીં. અને છોકરું થયું માંદું, નાનો છોકરો છે, અને માંદું થાય ભાઈ, દોરાવાળા નહીં માંદા થતા હોય. છોકરું માંદું થયું અને એનું ઘરવાળો એનો પતિને કાયમ ક્યાંય ફકીર આવ્યા તેમ દોરો જરા કરાઈ આવો, અહીં ફકીર આવ્યા તેમ દોરો જરા કરાઈ આવો ને, આ માને નહીં, એ જાય નહીં. આવું દોરા ધાગાનું ઇન્ડિયામાં બહુ છે, અહીં ધીમે ધીમે આવતું જાય. જો એક જણા કહેતા સમય અહીં હોતે ને છે કે અહીં લોકો ધૂતી જાય છે ઘણાને, તે ઓલું વારંવાર કે બીજા કંટાળો એક દાડો, એ કે આ લે કરાઈ આવું, અને પછી દોરો કરવા ગયો. પણ ઘરે ખરી મારા નિષ્ઠા સરોપરી, મારા સિવાય રંચ માત્ર બીજે પ્રતીતિ નહીં. બહાર ગયો તો ખરો, મનમાં એમ થયું જો નહીં કરાવું તો ઘરનું માણા હક લેવા દેશે નહીં, કરવું શું, અને ઓલી કરાવવામાં તો હા પડે નહીં. એટલે બહાર જાય અને પેલી ચોવણી પહેરે ને કાઠિયાવાડમાં, તો ચોવણીમાંથી ચોવણી નાડીમાંથી એક દોરો કાઢ્યો, અને દોરો કાઢી સ્વામિનારાયણ 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 કરતો ગાંઠ વાળતો જાય, સ્વામિનારાયણ બોલે ને ગાંઠ વાળે, સ્વામિનારાયણ બોલે ને ગાંઠ વાળે, હાથ ગાંઠો વાળે, અને બે કલાક પછી આટો મારી અને ઘરવાળાને આપ્યો કે લે આ દોરો બાપુએ કરી દીધો કે, અને ધૂપ દાય અને બાંધજે છોકરા સારું થઈ જાય. અને ઘરવાળું તો બહુ રાજી થયું, ધૂપ દે દોરો બાંધ્યો ને ઠાકોરજીને કર્યું ત્યાં સારું થઈ ગયું, સારું થયું. ત્યારે ઘરવાળું કહે કે જો તો હું તમને એક મહિને જ કહેતી હતી બાપુનો દોરો કરાયો, બાપુનો દોરો કરાયો, કરાવવા જતા નતા, જો આ દોરો બાંધ્યો તો સારું થઈ ગયું, તરત સારું થઈ, કેટલી દવા કરાય, કેટલું આમ તેમ કર્યું. આ ભગત કાંઈ બોલ્યા નહીં, ઓલું પછી કાંઈ માથા મારે એને શરૂ થઈ ગયું કે તમે સામે સામે લઈ મીંડ્યા કે આ જો દોરો કરે તો આપણે દીકરા સારું થઈ ગયું. અને પછી ચાર પાંચ દિવસ સુધી ઉપરા ઉપર જયારે કીધું ને ત્યારે ભગતથી પછી રહેવાનું નહીં. ભગત કહે હું મંડી જો દોરો દોરો, એ દોરો કે તારા બાપુનો કરેલો નતો, એ તો મારી સ્વામણીની દોરો હતો કે, એ મારી મારી નાડીનો દોરો કરી દીધો કે, અને તો સારું થઈ ગયું ને, તો પછી મારે નિષ્ઠા રાખીને મારે બધું સારું કરશે. અને પછી પહેલી ને સાચું તો ન મનાવું, પછી ઓલા કીધું કે દોરો બાપુનો ધોળો ન હોય કે, એ કાળો કરી દે કા લાલ કરી દે, તો જો આ ધોળો દોરો છે. અને પછી સાબિતી જયારે કરી ને ત્યારે પેલીને હા પડી ને પછી એના મનમાં આપણે એમ થઈ ગયું કે ના સાચી વાત છે, સુખ અને દુઃખ જે આપે મારો મહારાજ આપે એવી એને પ્રતીતિ આવી ગઈ. મહારાજ એમ કે છે ભલ ભલાને, ભલ ભલાને દીકરોને ધન દેનારા મળે ત્યારે પ્રતીતિ આવી જાય છે, ભગવાન સિવાય અન્ય જગ્યાએ નિષ્ઠા પણ બંધાઈ જાય છે. મહારાજ કે પણ ભગવાનનો જે ભક્ત હોય તેને તો જંત્ર મંત્ર નાટક ચેટકમાં ક્યાંય પ્રતીતિ આવે જ નહીં, અને જે હરિભક્ત હોય એને જંત્ર મંત્રમાં પ્રતીતિ કરે તે સત્સંગી હોય તો પણ અર્ધો વિમુખ જાણો. બહુ શબ્દને વિચારજો, અર્ધો ભગત છે મારે ન કીધું, હું કીધું વિમુખ છે અર્ધો મહારાજ કે. અને જે સાચા ભગવાનના ભક્ત હોય તે ઘણા હોય નહીં, યથાર્થ ભગવાનના ભક્ત તો કારણી ગામમાં માચો ભક્ત હતા, તે સત્સંગ થયા મોર માર્ગીના પંથમાં હતા તો પણ નિષ્કામી વર્તમાનમાં ફેર પડ્યો નહીં, અને પોતે બાળ બ્રહ્મચારી રહ્યા. અને કોઈ કિમિયાવાળો પોતાને ઘેર આવીને ઉતર્યો હતો, તેણે ત્રાંબામાંથી રૂપું કરી દેખાડ્યું, ને પછી એ ભક્તને કહ્યું છે તમે સદાવ્રતી છો માટે તમને આ બુટી બતાવીને રૂપું કરવા શીખવું. પછી એ ભક્તે લાકડી લઈને તેને ગામ બહાર કાઢી મૂક્યો અને તેને એમ કહ્યું છે અમારે તો ભગવાન વિના બીજા પદાર્થની ઈચ્છા નથી. પછી એ ભક્તને સત્સંગ થયો ત્યારે ભગવાનના એકાંતિક ભક્ત થયા. માટે જે એકાંતિક ભક્ત હોય તેને એક તો આત્મનિષ્ઠા હોય, ને બીજો વૈરાગ્ય હોય, ને ત્રીજો પોતાનો ધર્મ દ્રઢપણે હોય, ને ચોથે શ્રીકૃષ્ણ ભગવાન વિશે અત્યંત ભક્તિ હોય. અને તે એકાંતિક ભક્ત જ્યારે દેહ મૂકે ત્યારે તેનો શ્રીકૃષ્ણ ભગવાન વિશે પ્રવેશ થાય છે, અને જે એકાંતિક ન હોય તેનો તો બ્રહ્માદિકમાં પ્રવેશ થાય છે અથવા શંકરશાણાદિકને વિશે પ્રવેશ થાય છે. પણ એકાંતિક થયા વિના શ્રીકૃષ્ણ વાસુદેવમાં પ્રવેશ થતો નથી. તે પ્રવેશ તે એમ સમજવો જે જેમ અતિશય લોભી હોય તેનો ધનમાં પ્રવેશ થાય છે, ને જેમ અતિ કામી હોય તેનો મનગમતી સ્ત્રીમાં પ્રવેશ થાય છે, ને જેમ ઘણી દોલતવાળો હોય ને તે વાંજ્યો હોય ને તેને દીકરો આવે તેનો દીકરામાં પ્રવેશ થાય છે, તેમ એવી રીતે જેનો જીવ જે સંગાથે બંધાયો હોય તેને વિશે તેનો પ્રવેશ જાણવો. પણ જેમ જળમાં જળ મળી જાય છે અને અગ્નિમાં અગ્નિ મળી જાય છે તેમ પ્રવેશ નથી થતો. એ તો જેનો જેને વિશે પ્રવેશ હોય તેને પોતાના ઇષ્ટદેવ વિના બીજા કોઈ પદાર્થ વિશે હેત ઉપજે નહીં, ને એક તેની જ રટના લાગી રહે, ને તે વિના જીવે તે મહાદુઃખના દિવસ ભોગવીને જીવે પણ સુખ ન થાય. બહુ અદભુત વચનામૃત છે. મહારાજ કે ભગવાનનો ભક્ત હોય જંત્ર મંત્ર નાટક ચેટકમાં પ્રતીતિ કોઈ દિવસ આવે જ નહીં, લો કોઈ દિવસ આવે જ નહીં. અને જે હરિભક્ત હોય તે જંત્ર મંત્રમાં પ્રતીતિ કરે તે સત્સંગી હોય તો અડધો વિમુખ જાણવો. ભગવાનના ભક્તોને પહેલાં કેટલી બધી મારા સ્વરૂપમાં પ્રતીતિ નિષ્ઠાઓ હતી. તે દાડે તો આવા આવા દવાખાના નહોતા, આવી ઔષધિઓ નહોતી, અને ગમે તેવા કદાચ કોઈ માંદા સાજા થાય તોય પણ કોઈ દાડો, તે દાડે તો બહુ મેલા દોરા આન તેમાં બહુ પ્રતીતિઓ હતી. પણ જેટલા જેટલા મહારાજના આશ્રિત થયા, નંદ સંતોએ દાખલો કરી કરીને એવો પાયો ધરીબો, એવો પાયો ધરીબો કે જેને કારણે ગમે તેવા દુઃખ આવે તોય પણ મહારાજ સિવાય બીજે કોઈ જગ્યાએ હા ન પડી. સુખ દે તોય મહારાજ અને દુઃખ દે તોય મહારાજ. નત્ર માણસ ને બે વખતે ફગી જાય. ક્યારે ફગે ખબર? ધંધા બિઝનેસમાં બહુ મોટું નુકસાન થાય અને ઘરના સદસ્યો બધા માંદા થઈ જાય ત્યારે.